તારીખ 13/1/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 105 અને 106 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 68
પર્યાય ઉપરથી દ્રવ્યનો ખ્યાલ કેવી રીતે કરવો, પર્યાય પ્રગટ છે, દ્રવ્ય અપ્રગટ છે, પ્રગટ ઉપરથી અપ્રગટ ઉપર કેવી રીતે જવું, લોજિકથી કદાચ સમજી શકાય કે પર્યાય ઉપર ચિત્ર કેવી રીતે ખ્યાલમાં લેવું, ન્યાયથી, તર્કથી, મનથી, યુક્તિથી સમજવાનું બની શકે. પણ સમજણ બહુ તીવ્ર ન હોય, વિપરીત સમજણ પર્યાય બુદ્ધિની બહુ તીવ્ર ન હોય તો સમજી શકાય. પણ અહીંયા અનુભવથી સમજવું જરૂરી છે. પ્રશ્ન તો ખાલી ખાલી ખ્યાલ ઉઠાવવા માંગતો છે, માત્ર ખ્યાલ કરવો એવું કઈ આપણે વિચારવું નથી.
બરાબર,
આપણો જે અભ્યાસ છે તત્વજ્ઞાનનો, એમાં આપણે આગમ યુક્તિ તર્કમાં ન્યાયથી તો સમજી શકીએ
છીએ,
પણ એટલું પર્યાપ્ત નથી. એ રીતે થોડો સ્વાધ્યાય કરીએ. સમાધાન, દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર જ કરવાની છે, એ પ્રશ્ન ખ્યાલ નો ઉઠાયો છે, એ તો ઉઠાયો છે પ્રશ્ન. એક્ચ્યુઅલી તો કોઈ ચર્ચા ચાલી છે દ્રવ્ય દ્રષ્ટિ સંબંધીની, દ્રવ્યનો આશ્રય કરવા સંબંધી, એટલે જે ચર્ચા ચાલી છે એ પ્રેક્ટિકલ સાઈડ ની ચાલી છે.
હાજી
પ્રશ્નમાં એટલી પ્રેક્ટિકલ સાઈડ નથી, ખાલી ખ્યાલ કરવો પ્રશ્ન ઉઠાવ્યો છે, સંકલન કરવા માટે પ્રશ્ન ઉઠાવ્યો છે. પ્રશ્નોત્તરીમાં સંકલન કર્યું છે આખા ગ્રંથનું.
હાજી
જે ચર્ચાનો ભાગ લેવો હોય, જે ટુકડો લેવો હોય, એને અનુસરીને પ્રશ્ન ઉઠાવવામાં આવે. દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર જ કરવાની છે, દ્રષ્ટિ એટલે પ્રધાન,
હાજી
તો દ્રવ્યનું જ કરવાનું છે. પણ પર્યાય વચ્ચે આવે છે, વચ્ચે પર્યાય જણાઈ જાય છે, આવે છે એનો શું છે,
જણાય
જણાઈ જાય છે, એ જણાઈ જાય છે એ જ્ઞાનનું કામ છે, એ દ્રષ્ટિનું કામ નથી. હવે વચ્ચે પર્યાય આવતી હોવા છતાં પણ પર્યાયનો આશ્રય નથી આવતો, પણ પર્યાય સાથે આવે છે એટલે સાથે જાણવામાં આવે છે. જાણવું છે જ્ઞાન ની પર્યાય છે, કયો ગુણ કોઈ સમયે પરિણમવામાં ગેરહાજર રહે કે ઉભો રહી જાય, બધા ગુણો એક સાથે પરિણમી રહ્યા છે. દ્રષ્ટિ દ્રષ્ટિનું કામ કરે, જ્ઞાન જ્ઞાનનું કામ કરે, અને એક સમયે કરતા હોવાથી સાથે આવે છે એમ કે છે. ઉત્તર તો સ્પષ્ટ છે કે પર્યાયનો આશ્રય નથી આવતો, પણ પર્યાય સાથે આવે છે. સાથે આવે છે એટલે સાથે જાણવામાં આવે છે. દ્રષ્ટિ છે એનું કાર્ય આશ્રય કરવાનું છે મુખ્યપણે. શ્રદ્ધાનું કાર્ય શું છે? સ્વસ્વરૂપનો દ્રઢ સ્વભાવનો આશ્રય કરવો એ શ્રદ્ધાનું કામ છે. વચ્ચે જ્ઞાનથી પર્યાય જણાય છે એટલે એમ કે છે પર્યાય સાથે આવે છે. દ્રષ્ટિ પર્યાયને બિલકુલ વિષય કરતી નથી, પર્યાયનો બિલકુલ આશ્રય કરતી નથી. એમ થતું હોવા છતાં પણ જ્ઞાનમાં એ જણાય છે અને એ સાથે સાથે જ જણાય છે. એ વખતે જ જણાય છે, પાછળથી જણાય છે એવું પણ નથી. જ્ઞાન છે એ દ્રવ્યને પણ જાણે છે અને પર્યાયને પણ જાણે છે. પણ અહીંયા ચર્ચા શું છે? નહીં પ્રમાણની ચર્ચા નથી, અહીંયા દ્રષ્ટિ અને જ્ઞાનની ચર્ચા કરી છે. જે ચર્ચા કરી છે એ દ્રષ્ટિ અને જ્ઞાનની ચર્ચા કરી છે કે દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર જ કરવાની છે, પણ પર્યાય વચ્ચે આવે છે એટલે વચ્ચે જણાઈ આવે છે. પર્યાય વચ્ચે જણાઈ આવતી હોવા છતાં પણ દ્રષ્ટિ પર્યાયનો આશ્રય નથી કરતી, એટલે પર્યાયનો આશ્રય કરવાનો નથી. પર્યાયનો આશ્રય વચ્ચે આવતો પણ નથી, પણ પર્યાય સાથે જણાય છે, સાથે સાથે પર્યાય જણાય છે. એ એમ કહે કે દ્રષ્ટિ એકલા દ્રવ્યની કરવાની હોવાથી અમારે તો પર્યાયને જાણવી નથી, એમ બનવા બની શકવા યોગ્ય નથી. કલ્પના એ ચડેલ જીવ એમ વિચારે કે જો દ્રષ્ટિ એકલા દ્રવ્યની કરવાની હોય, આશ્રય એકલા દ્રવ્યનો કરવાનો હોય, તો પર્યાયને જાણીને શું કામ છે? એમ બનશે ને, બની શકશે પણ
નહીં.
જ્ઞાન જ્ઞાનનું કામ કરશે
બરાબર.
એવું ક્યારે બની શકે? જ્ઞાનનો અભાવ હોય ત્યારે બની શકે.
એમ તો બનવાનું નથી,
બનવાનું
અભાવ થતો નથી. દ્રષ્ટિ પર્યાયને વિષય નથી કરતી, દ્રષ્ટિનું કામ દ્રષ્ટિ કરે છે. દ્રષ્ટિનું કામ દ્રષ્ટિ કરે છે અને જ્ઞાન પર્યાયને જાણે એમાં દ્રષ્ટિને કઈ લેવા દેવા નથી. એ પોતાનું કામ કરે છે નિર્વિઘ્નપણે. જ્ઞાન પોતાના સ્વભાવ પ્રમાણે કામ કરે છે. જ્ઞાન છે એ પોતાના સ્વભાવ પ્રમાણે કામ કરે છે. બેનું કામ સ્વતંત્ર છે અને જુદી જુદી જુદા જુદા પ્રકારનું છે. દ્રવ્યનો વિષય પર્યાય કરે છે, દ્રવ્યને પણ વિષય કરનારી તો પર્યાય છે. શ્રદ્ધાએ પણ વિષય કરે છે, જ્ઞાને કરીને પણ વિષય કરે છે, ચારિત્રથી પણ વિષય કરે છે, પોશાકથી પણ વિષય કરે છે. એમ સર્વ ગુણો સ્વરૂપને વિશે એકાગ્ર થાય છે. આત્માના સર્વ ગુણો અને સર્વશક્તિઓનું પરિણમન સ્વરૂપને વિશે એકાગ્ર થાય છે. અને દરેક ગુણનો જે રીતે પરિણમવાનો પ્રકાર છે એ રીતે પરિણમે છે. પરિણમવાનો પ્રકાર છે એ રીતે પરિણમે છે. એટલે દ્રવ્યનો વિષય તો બધી પર્યાયો કરશે, વિષય કરશે, દ્રષ્ટિની દિશા પલટાય છે ત્યારે તેનો વિષય દ્રવ બને છે. દ્રષ્ટિની દિશા અથવા પરિણામની દિશા જ બે તરફની છે, એક સ્વ અને એક અથવા એક અંતર્મુખ અને એક બહિર્મુખ. દ્રષ્ટિની દિશા પલટાય છે, દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાને દ્રષ્ટિનું મુખ્ય પરિણામ છે. શરૂઆતથી જ દ્રષ્ટિની દિશા પલટાય છે ત્યારે વિષય દ્રવ્ય બને છે અને પર્યાય વચ્ચે જાણવામાં આવે છે. દ્રષ્ટિ ભલે વિષય નથી કરતી પણ વચ્ચે પર્યાય જાણવામાં આવે છે. અથવા તો દ્રષ્ટિ પોતે પર્યાય છે, દ્રષ્ટિ પોતે પર્યાય છે. ભલે દ્રષ્ટિ પોતે પોતાને વિષય નથી કરતી પણ કામ તો પોતે કરે છે ને, એટલું તો એનું વચ્ચે આવવું તો છે કે નહીં, વચ્ચે એનું કોઈ કાર્યક્ષેત્ર તો છે, કાર્ય તો કરવાનું છે એને વચ્ચે.
એ હોય જ નહીં તો પછી અંતર્મુખ થવું એ વાત જ નથી.
અથવા તમે દ્રવ્ય કરો પણ દ્રવ્ય કરો તો શું, પણ
કોણ વિષય કરે છે,
કોણ વિષય કરે છે? દ્રવ્ય તો દ્રવ્યનો વિષય કરતું નથી, દ્રવ્ય તો નિષ્ક્રિય છે. મારે કામ દ્રવ્ય સાથે છે, મારે કામ દ્રવ્ય સાથે છે. એનું એક પ્રકારે સુગાની છીએ, દ્રષ્ટાંત આંશિક સમજાય એવું કીધું છે કે જેના પ્રત્યે અતિશય પ્રેમ હોય ત્યારે એ એવી રીતે વિષય કરે છે પ્રેમ પોતે કે પોતાની જાતને ભૂલી જાય છે. જેમ કે એક માતા છે, ઘણા વખતે એને પુત્રનો જન્મ થાય ત્યારે એ પુત્ર પ્રત્યે એને એટલો બધો રાગ હોય, એટલો બધો પ્રેમ હોય. આપણે પરમાર્થની દ્રષ્ટિએ રાગ કહીએ છીએ પણ સંસારની દૃષ્ટિએ એને એટલો બધો પ્રેમ હોય, એટલો બધો પ્રેમ હોય, એ પોતાની જાતને પોતાની જાતને ભૂલી જાય. એટલે કેવી રીતે ભૂલી જાય? પોતાની અગવડ સગવડ બધી ભૂલી જાય. એ એકલું એમ જ જોયું કે આને કાંઈ તકલીફ પડવી ન જોઈએ, આને કાંઈ તકલીફ પડવી ન જોઈએ, આને કાંઈ એને કાંઈક થાય તો આને કાંઈક થઈ જાય, એ બાળકને કંઈક થાય તો આને કંઈક થવા માંડે,
બાળકને સમર્પિત થઈ જાય. હે, બાળકને સમર્પિત થઈ જાય.
દ્રષ્ટિનો વિષય સમર્પણ કરવાનો છે, ટોટલ સમર્પણ એટલું બધું છે, એકદમ પૂરેપૂરું. એ બીજાને કે પોતાની જાતને વિષય નથી કરી શકતી એવા પ્રકારનું એનું પરિણામ સમજાવવાનો ત્યાં પ્રયત્ન કર્યો છે. દ્રષ્ટિનો આત્મા કોણ કે દ્રવ્ય? દ્રષ્ટિનો આત્મા પોતે નથી, જેમ એ માતાનો આત્મા કોણ કે એ બાળક, એનો આત્મા એનો આત્મા નથી રહેતો, એ બાળક જ એનો આત્મા થઈ જાય છે. થઈ જાય છે કે એમ કહી શકાય? એનો જીવ ત્યાં ને ત્યાં વળગેલો છે, કદાચ બહાર જશે તો એનો જીવ ઘરે ને ઘરે રહેશે, બાળક હશે ત્યાં એનો જીવ રહેશે, એમ નથી કહેતા. એવો એક પ્રકાર છે દ્રષ્ટિનો, એવો એક પરિણામવાનો પ્રકાર છે. અતિશય રાગ હોય અને જેના ઉપર અતિશય રાગ હોય એનો દેહાંત થઈ જાય, પછી એનો જે આકુલતા થાય, દુઃખ જે થાય, વિયોગનો દુઃખ, તો એ ઘણી વાર શું કહે, સાંભળેલું છે, બધું નજરે જોયેલું છે, સાંભળેલું એટલે નજરે જોયેલું છે. મને કંઈક થઈ જાય છે, શું કે મને કંઈક થઈ જાય છે. તારો આત્મા તારી પાસે છે, તારા સહગુણો તારી પાસે છે, બધું કાંઈ રહેતું નથી. ત્યારે એકને તીવ્રપણે વિષય કરવામાં આવે છે અને એકદમ પ્રતિકૂળ હોય પૂરેપૂરું, ત્યારે શું કે મને કાંઈક થાય છે. શું થાય છે એ વ્યક્ત ન કરી શકતા, એક્સપ્રેસ ન કરી શકતા. મને કાંઈક થાય છે, મને કાંઈક થાય છે કે એમ દ્રષ્ટિને, દ્રષ્ટિ એવી રીતે આત્માને વિષય કરે છે, બધું ભૂલી જાય, જગત આખું ભૂલી જાય, પોતાની જાતને પણ ભૂલી જાય. એનું સર્વસ્વ, એનું જગત જે કે તે આત્મા છે. આમ હોવા છતાં જ્ઞાન છે એ જાગ્રત છે અને એ પર્યાયને બરાબર જાણે છે, એનો વિવેક પણ એને હોય છે. બીજો પ્રશ્ન ઉઠાવ્યો છે અનુસરીને, અમને તો જ્ઞાનની પર્યાય જણાય છે તો શું કરવું? અમને તો જ્ઞાનની પર્યાય જણાય છે, ઓલી વાત નથી લીધી કે રાગની પર્યાય ને જણાય છે. એ 104માં પૂરું કરી દીધું કે રાગનો પરિચય ઘણો છે. હવે આગળ ચાલ્યા, જ્ઞાનની પર્યાય જણાય છે, જ્ઞાનની પર્યાય જણાય છે તો શું કરવું? કે દ્રવ નથી જણાતું, સ્વભાવ નથી જણાતો, પર્યાય જણાય છે પણ સ્વભાવ નથી જણાતો, તો શું કરવું? શું માટે જ્ઞાનની પર્યાય ભલે જણાય પણ જ્ઞાન સ્વભાવ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન સ્વભાવ છે. પ્રશ્ન કરનારના પ્રશ્નમાં પર્યાયને કેવળ પર્યાય રૂપે જાણી છે એવી વાત છે, પણ પર્યાય પોતે ભૂલી જાય છે કે પર્યાય દ્રવ્યનું એક અંગ છે. પર્યાય શું છે? દ્રવ્યનું એક અંગ છે અને દ્રવ્યનો એક અંગ હોવાથી એને દ્રવ્યપણે પણ જોઈ શકાય છે. એક વૃક્ષમાં ડાળી છે તે ડાળી છે, પણ એમાં વૃક્ષત્વનો દ્રષ્ટિકોણ અપનાવી શકાય કે ન અપનાવી શકાય? અપનાવી શકાય. હાથી છે, એના પગ થાંભલા જેવા છે, પગ છે થાંભલા જેવા છે, થાંભલો તો ઉપમા છે. પગમાં હાથીપણું છે કે નહીં? કે પગમાં ચોક્કસ હાથીપણું છે, કેમ કે એવા પગ હાથી સિવાય કોઈને હોતા નથી, ઊંટને નથી હોતા, ઘોડાને નથી હોતા, ગાયને નથી હોતા, માણસને નથી હોતા. તો તમે પગમાં થાંભલો થોડો જુઓ છો, પગને એમ જુઓ છો કે હાથીનો પગ છે એમ તમે જુઓ છો. કેવી રીતે જુઓ છો?
હાથીનો પગ,
કે આ હાથીનો પગ છે એમ જુઓ છો. એટલો પગ નથી તમે જોતા, હાથીનો પગ છે એમ તમે જુઓ છો. એમ તમે પર્યાયને એકલી નહીં જુઓ, એ દ્રવ્યની પણ છે એમ જુઓ. દ્રષ્ટિકોણ તો હોવો જોઈએ ને યથાર્થ. જો તમે એકલા પગને જોતા હોય એ જોવું બરાબર છે, થાંભલા જેવા પગ છે, હું બીજું કઈ ન જાણું, આ થાંભલા જેવા પગ છે, પણ કોણ આવે? સમગ્ર હાથીને હારે હારે તમે જુઓ છો કે નથી જોતા? કેમ ને એકલા પગને જુઓ? પગ થોડા કાપેલા જોવા મળે છે, આખો હાથી ઉભો એમાં કાપેલા પગ થોડા જોવા મળે છે, હાથી એના પગે ઉભો છે એમ જોવા મળે છે. પર્યાય કોઈ એવો કટકો નથી કાપેલો, પદાર્થ માંથી કાપેલો કટકો નથી પર્યાય કે તમે એટલે પર્યાય ને જુઓ છો. પર્યાય કેતા કોઈ દ્રવ ની પર્યાય છે એમ સાથે સાથે સમજમાં આવવું
જોઈએ.
એમાં આખો ન્યાય બીજો છે, અહીંયા એ વાત લાગુ પાડવાની, ત્યાં બીજું સમજાવવું છે, અહીંયા બીજું જ સમજાવવું છે. ત્યાં પર્યાય ની સ્વતંત્રતા સમજાવી છે. દ્રવનો અંશ હોવા છતાં પણ એ સ્વતંત્રપણે વર્તે છે એમ લેવું છે. અને જો એ દ્રવની પર્યાય દ્રવથી સ્વતંત્ર વર્તતી હોય તો પરથી સ્વતંત્ર વર્તે છે એમ શીખડાવવાની તને સમજાવવાની જરૂર રહે છે પછી એમ કહે છે. ન્યાય છે કે તું જે પરાધીન થઈને તારી પર્યાયને પરને આધીન કરીને રાગ દ્વેષ ને વિભાવ કરે છો, પણ તારા દ્રવ્ય ને આધીન નથી, તારા દ્રવ્ય થી સ્વતંત્ર વર્તે છે, ત્યાં એ વાત લેવી છે. પરની પરાધીનતા તો ક્યાંય ને ક્યાંય રીતે થોડી વાત ને દુઃખી થતો હોય ત્યાં એવી રીતે ન્યાય લેવાનો. અહીંયા એ વાત નથી, અહીંયા તો દ્રવ્ય ને પર્યાય ઉપરથી ઓળખવ્યો છો અથવા દ્રવ્ય થી અજાણ છે, દ્રવ્ય નો આશ્રય નથી આવતો એટલે એની પહોંચ નથી દ્રવ્યમાં, ત્યાં પહોંચવા માટેની વાત છે. અને એ પહોંચવા માટે પર્યાય સિવાય બીજું કોઈ સાધન નથી. અનિત્ય દ્વારા નિત્ય જણાય છે અને અનિત્ય જ નિત્ય ને જાણે છે એમ છે, બીજો કોઈ એમાં ઉપાય નથી.
દ્રવ્ય વધારે પૂજનીય છે કે પર્યાય વધારે પૂજનીય છે?
છે તો દ્રવ્ય દ્રવ્ય પૂજનીય, પણ પૂજા કરનારે કોઈ છે કે નહીં એમ કે છે. પૂજવા યોગ્ય છે ત્યારે એની કોઈ પૂજા કરે છે તો એ કોણ કરે છે? કર્યા સિવાય તો કોઈ કરતી નથી. આપણા ભગવાનની કે આપણા ગુરુની કોઈ સેવા કરે છે પછી તમે સેવા કરનાર ને ભૂખે રાખો છો. આપણે તો ભગવાન થી કામ છે, સેવા કરનાર સેવા કરનાર નો જાણે. એવું રાખીએ
છીએ
તો ભાઈ ભૂલાય નહીં, એને ભૂલી જવાનું સાચવું જોઈએ કે ન સાચવું, નહીતર અવિવેક થાય. દુબઈમાં મોટા શેઠ હોય ગાડી લઈને આવે, આપણે એને જમાડીએ જમવાના ટાઈમે, આખો દિવસ રોકીએ, પછી ડ્રાઈવર ભીખો છે નથી ભીખો પછી જે મેં જોઈએ છે એવી રીતે ચાલે છે. સંભાળો સંભાળીને એના ડ્રાઈવર જમાડી દીધો અને સરખી રીતે જમાડી એમ કહે છે કે જ્ઞાનની પર્યાય તમને જણાય છે તો કે ભલે જણાય, ન જણાવી જોઈએ એમ નથી કહેતા. શું કીધું? ભલે જણાય, એનું પણ વચ્ચે કામ આવે છે કે એના દ્વારા જ્ઞાન સ્વભાવ ગ્રહણ કરવાનો પ્રયત્ન
ચેનલ છે ને
એ સિવાય બીજી ચેનલ નથી, દ્રવ્ય સુધી પહોંચવાની બીજી કોઈ ચેનલ નથી.
ભલે જ્ઞાન ને પર્યાય હોય પણ એને પોતાને કોઈ સ્વભાવ છે કે નહીં? જ્ઞાન ને
સ્વભાવ છે અને પર્યાય ને પણ ત્યાં દ્રવ્યપણે જોવાનો દ્રષ્ટિકોણ અપનાવો. પર્યાયમાં જે દ્રવ્યત્વ છે દ્રવ્યપણે, કેમકે લક્ષણ છે એ પર્યાયમાં છે અને ત્યાંથી સ્વભાવ લક્ષ્ય કરવાનો છે. ત્યાંથી સ્વભાવ કેવી રીતે લક્ષ્ય કરશો? એટલે સમય સારના પરિશિષ્ટમાં અમૃતચંદ્ર આચાર્ય પ્રશ્ન ઉઠાવ્યો કે તમે લક્ષણ લક્ષણના ભેદ પાડ્યા તો દ્રવ્ય પર્યાયના ભેદ થઈ ગયા. દ્રવ્ય પર્યાયના ભેદ થઈ ગયા. હવે અમારે અમે અજાણ્યા તો દ્રવ્યથી છીએ, પર્યાયથી તો નથી. અને તમે પર્યાય દ્વારા દ્રવ્યની વાત કરો છો તો અમને કંઈ આ ઠેકાણે પડતું નથી. તો કે લક્ષણ ને લક્ષણ સર્વથા ભેદ છે એમ નથી, દ્રવ્ય પણ તે અભેદ છે એવો ઉત્તર આપ્યો છે એમને. શું દ્રવ્યપણે તે લક્ષણ ને લક્ષણ નો ભેદ છે એ છૂટી જવો જોઈએ. ઓળખવા માટે ભેદ કર્યો હોય તો પણ ઓળખાતા એ ભેદ છૂટી જવો જોઈએ. દ્રવ્યપણે અભેદ છે એવી વાત કરી છે. જ્ઞાન સ્વભાવને જ્ઞાનની પર્યાય દ્વારા જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. હવે આમ ઉપરથી જોઈએ તો કે જ્ઞાન સ્વભાવ છે એ તો અવ્યક્ત છે. સ્વભાવ છે તે અવ્યક્ત છે. અવ્યક્ત છે તો જણાય નહીં, કરવું શું? અનુમાન કરવાથી તો કઈ ફાયદો નથી. તર્ક ને અનુમાન લંબાવવાથી કઈ વસ્તુ તો સુધી આવતી નથી. કે સ્વભાવ છે એની વ્યક્તિ પર્યાયમાં થાય છે. સ્વભાવ વ્યક્ત પણ ક્યાં છે? પર્યાયમાં છે. જ્ઞાન જે સ્વભાવ છે એ જાણવા રૂપે પ્રગટ્યો છે. જ્ઞાનની પર્યાયમાં જાણવા રૂપે પ્રગટેલો છે. એટલે તારે અનુમાન કરવાની જરૂર નહીં પડે. કેમ છે? જો એ સર્વથા પર્યાયમાં હોય જ નહીં, સર્વથા પર્યાયમાં હોય જ નહીં તો લક્ષણથી લક્ષણને ઓળખવાનું કોઈ અનુસંધાન બેસે નહીં. બરાબર બેસે જ.
બરાબર. એકાંત જો શક્તિરૂપ જ હોય.
હા, ના, એ છે શક્તિરૂપે. પણ વ્યક્તિમાં એ શક્તિનો કોઈ કોઈ અંશ આવતો જ ન હોય તો એ શક્તિની એ વ્યક્તિ છે એ વાત પણ રહેતી નથી. જ્ઞાન શક્તિથી હું જાણું છું એ વાત નથી રહેતી. આત્મામાં જે જ્ઞાનની શક્તિ છે એ શક્તિનું યુટિલિઝેશન છે, જાણવામાં એનું યુટિલિઝેશન છે. તો જે જાણવાનું કાર્ય થાય છે એ શક્તિ કરી રહી છે કામ. કોણ કામ કરી રહ્યું છે? કામ પર્યાય પણ કરે છે એક દ્રષ્ટિકોણ છે અને એ શક્તિ કામ કરી રહી છે એ પણ એક દ્રષ્ટિકોણ છે. તમારો અવલંબનનો વિષય, પ્રયોજનનો વિષય શક્તિ છે. શક્તિને જુઓ. જ્ઞાન દર્શન દ્વારમાં સ્વભાવ શક્તિને જોઈ અનુભવ પ્રકાશ આવે છે. પ્રેક્ટિકલ સાઈડ છે. અને એવું તમે બીજે પણ જોવો છો. અગ્નિના તણખામાં, ચિનગારીમાં અગ્નિની શક્તિને જોવો છો કે નથી જોતા? જો ન જુઓ તો મોટી ઉપાધિ થાય, ન જુઓ તો મોટી ઉપાધિ થાય. ત્યાં એક તણખો છે એ ઉડીને જો કપડા ઉપર પડશે તો આખું કપડું હળગી જશે, વાર નહીં લાગે. નાયલોન છે, સીધું પકડશે. નાયલોન છે એટલે શું? પેટ્રોલિયમ છે, પોતે પણ પેટ્રોલિયમ છે એટલે તરત પકડે છે. તમે શક્તિને વ્યક્તિ ઉપરથી શક્તિને જાણો છો, ઓળખો છો, પ્રતીત કરો છો, આશ્રય કરો છો, બધું કરો છો, અને એની પ્રેક્ટિકલ સાઈડ છે. એ વ્યવહારો છે, વ્યવહારિક વાત છે એકદમ.
આજે સ્પાર્ક થાય છે ભાઈ, સ્કૂટરમાં જે અંદર ભાઈ તો પકી જતો
છે, એક જે સ્પાર્ક થાય છે એની શક્તિ ઉપરથી તો આખું એન્જિન ચલાવવાની પરિસ્થિતિ ઊભી થાય છે. સ્કૂટરમાં કે ગાડીમાં એમ જ છે ને, સેમ થિયરી છે. ગાડી કારની પણ એ જ થિયરી છે કે એની અંદર પણ સ્વિચ આપો છો સ્ટાર્ટરને, સ્પાર્ક થાય છે. સ્પાર્ક થાય છે એટલે એની જે શક્તિ છે, સાયન્સ એમ બોલે છે કે એની જે શક્તિ છે બ્લાસ્ટ થવાની શક્તિ છે. સ્પાર્ક થયો એટલે પેટ્રોલ જે છે એની અંદર એ વખતે તમે લીવરથી ઇન્જેક્ટ કરો છો, ઇન્જેક્ટ કરો છો એટલે ફુવારાની જેમ ઇન્જેક્ટ થાય છે. કાર્બ્યુરેટર એની જે કુઠી છે એને કોમ્બિશન ચેમ્બર કહે છે, જેમાં એ સળગે છે એને કોમ્બિશન ચેમ્બર કહે છે. એ ચેમ્બરની અંદર ફુવારાની જેમ ઇન્જેક્ટ થાય છે પેટ્રોલ, અને પેટ્રોલના કણની અંદર શક્તિ શું છે? બ્લાસ્ટ થવાની શક્તિ છે. એટલે સ્પાર્ક છે એને બ્લાસ્ટ કરે છે, પેટ્રોલને બ્લાસ્ટિંગ કરે છે. ધડ 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 અવાજ આવે છે, સીધો એ બ્લાસ્ટિંગનો અવાજ આવે છે. જે અવાજ આવે છે કમ્બશન ચેમ્બરમાંથી તો અવાજને રોકીને અમુક રીતે એક્ઝોસ્ટ પાઇપથી બહાર કાઢે છે એટલે ઓછો અવાજ આવે છે. પણ એક્ઝોસ્ટ પાઇપ તૂટી જાય કેટલો અવાજ આવે ખબર પડે એ વિશે. એટલે એની જે શક્તિ છે, અગ્નિની શક્તિ, પેટ્રોલની બ્લાસ્ટિંગની શક્તિ, ત્યાં પિસ્ટનને ધકેલે છે. પિસ્ટનને ત્યાં ધકેલે છે, ત્યાં હોય છે એને ધક્કો લાગે છે. પિસ્ટનને જેવો ધક્કો લાગે છે એટલે પિસ્ટન પાછો જાય છે. બ્લાસ્ટિંગ છે એ તો ધક્કો મારે છે, બોમ્બ બ્લાસ્ટિંગ ઉડાડે છે કે નહીં, બધાને ફેંકે છે કે નહીં. કમ્બશન ચેમ્બરમાં તો પિસ્ટન આવેલો છે, પિસ્ટનને બહાર ધકેલે છે, પિસ્ટન સાથે વ્હીલ જોડ્યું છે. જો પિસ્ટન બહાર જાય છે એટલે તો ઘૂમવા માંડે છે. સાયન્સ એમ બોલે છે કે એ જે શક્તિ છે, બ્લાસ્ટિંગ શક્તિ છે, એ ટ્રાન્સફર થાય છે કાઇનેટિક એનર્જીમાં. બ્લાસ્ટિંગ એનર્જી ટ્રાન્સફર ઇન કાઇનેટિક એનર્જી, કાઇનેટિક એટલે ગતિ, કાઇનેટિક એટલે ગતિ. એક શક્તિ બીજી શક્તિમાં ટ્રાન્સફર થાય છે. આ તો બધી થિયરી ઓફ રિલેટિવિટી છે, ભૌતિક સાયન્સની અંદર થિયરી ઓફ રિલેટિવિટી છે. વિતરાગનું જે સાયન્સ છે એની ઓરિજિનલ શક્તિને જોવે છે. અગ્નિમાં અગ્નિની શક્તિ છે, પેટ્રોલમાં પેટ્રોલની શક્તિ છે, એની મૂળ શક્તિને પહેલા જોવે છે નિરપેક્ષપણે, પછી એની સાપેક્ષતાને સમજી શકે છે, બરાબર યથાર્થ સમજી શકે છે. એમ જ્ઞાનમાં જાણવા, જાણવાનું કાર્ય છે એ એની શક્તિ વગર કેવી રીતે થાય?
બરાબર.
એમ માણસ ચાલે તો ચાલવાની શક્તિ હોય તો ચાલી શકે, એમ પર્યાય છે, દ્રવ્યની ચાલ છે. દ્રવ ચાલે છે પર્યાય દ્વારા તો શક્તિ વગર ચાલે છે? તો કે નહીં, શક્તિથી ચાલે છે. તો તું શક્તિને કેમ જોતો નથી એમ કે? આ દ્રષ્ટિકોણ પકડવાનો છે. એ દ્રષ્ટિકોણ એકલી પર્યાય 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 પણ શું પર્યાય? પર્યાયનું યથાર્થ જ્ઞાન નથી. જો તમે શક્તિને ન જુઓ તો એ પર્યાયનું યથાર્થ જ્ઞાન છે. આધાર છે ત્યાં શક્તિ, પર્યાય છે એનો આધાર. એટલે જ્ઞાનની પર્યાય ભલે જણાયું, એમાં કઈ વાંધો લેવાની જરૂર નથી. એ પર્યાયમાં, એ પર્યાયમાંથી જ્ઞાન સ્વભાવ, જ્ઞાન શક્તિ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો, આ પ્રકારનો એક પ્રયત્ન કરવો. એકલી પર્યાય ગ્રહણ કરવાનો પ્રયત્ન ન કરવો, પણ જ્ઞાય ગ્રહણ કરવાનો પ્રયત્ન. પછી એક ગુણ નથી લેવો, એક ગુણ દ્વારા આખો પદાર્થ ને ગ્રહણ કરવો એમ લીધો. એવી જ રીતે આપણે પ્રેક્ટિકલી બોમ્બમાં એમ જ જોઈએ છે ને, બોમ્બ ક્યાં ફૂટ્યો છે પણ ભાગા ભાગી છે ને થાય છે, શક્તિને જોઈને એને એનાઉન્સમેન્ટ કર્યું કે આ બિલ્ડિંગમાં બોમ્બ મુકાઈ ગયો છે, આ બિલ્ડિંગ ખાલી કરો બધા, એટલે આ બિલ્ડિંગમાં હોય એ નીકળી જાય જલ્દી, એકદમ નીકળી જાય બધા. પ્રેક્ટિકલ થવાનું છે, જ્ઞાનમાં જ્ઞાન શક્તિ છે, જ્ઞાન સ્વભાવ છે, અને સ્વભાવ છે તે આખો જ્ઞાયક આત્મા દ્રવ છે. જે અંશ દેખાય છે એ પર્યાય છે, તે અંશ ગ્રહણ કરવાનો પ્રયત્ન ન કરવો. પર્યાય તો અંશ છે, અંશ ગ્રહણ કરવાનો પ્રયત્ન ન કરવો, આખી શક્તિને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. જે આ ક્ષણે ક્ષણે દેખાય છે તે હું એમ પ્રયત્ન ન કરવો. જે પર્યાય ક્ષણે ક્ષણે દેખાય છે તે હું એમ પ્રયત્ન એને ગમ કરી નાખો. ક્ષણવર્તી તત્વ છે એને ગમ કરી નાખો. ખાવાની ચીજમાં તમે શું કરો, તમને અનુભવમાં તો એની સ્વાદની પર્યાય જ આવે છે, એક ગુણની જ. તે એક ગુણની, કારણ કે બીજો સ્પર્શ ગુણ છે ત્યાં, રંગ ગુણ છે, તો ખાટી પર ત્યાં રંગ દેખાતો નથી, રંગ જોવાનું તમારું પ્રયોજન નથી, ને રંગ જોવા જેવો નથી. આમાં તમે ચાવો છો, તમે સ્વાદ જ લ્યો છો, રંગ સાથે કાંઈ તમારે મતલબ નથી. કોઈ વાર ખાતા ખાતા રેસો લઈને જોયું કે ભાઈ કેવો રંગ થઈ ગયો, કેમ કે મતલબ નથી. પણ તમે જ્ઞાનમાં આખી ચીજ લ્યો છો, હું લાડવો ખાઉં છું, હું દ્રાક્ષ ખાઉં છું, ફલાણી ચીજ ખાવ છું, આખી ચીજ કેમ જ્ઞાનમાં લ્યો છો? ત્યાં તમે એકલો સ્વાદનો અંશ નથી પકડતા, કે ખાલી પણ સ્વાદને પર્યાયનો અનુભવ કરો છો એમ કહો છો. તો ફલાણી ચીજ ખાવ છું એમ આખું જ્ઞાનમાં લ્યો છો કે સ્વાદ ઉપરથી આખી ચીજને પકડ આનો આશ્રય કરો છો કે એમ અહીંયા આખો સ્વભાવ લઈ ગયો એમ કે છે. ભલે જ્ઞાનની પર્યાય વ્યક્ત હોય તો પણ એના ઉપરથી આખો સ્વભાવ ગ્રહણ કરો, આખા આત્માને ગ્રહણ કરો, જ્ઞાન સ્વભાવે આત્માને ગ્રહણ કરો. જે અંશ દેખાય છે તે અંશ ગ્રહણ કરવાનો પ્રયત્ન ન કરવો. જે આ ક્ષણે ક્ષણે દેખાય છે તે હું એમ પ્રયત્ન ન કરવો. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમજતો છે, એમાં સ્વભાવ લેવો પાછો. જ્ઞાન ઉપરથી જ્ઞાન સ્વભાવ લેવાનો છે. અંશ તે હું એમ નથી લેવાનું, સ્વભાવ તે હું એમ લેવાનો છે. જાણના એમ ક્ષણે ક્ષણે દેખાય છે તે હું એમ પ્રયત્ન ન કરવો, પરંતુ જાણનારની શક્તિ ધરાવનારો કોણ છે? જાણનારની શક્તિ ધરાવનારો કોણ છે? એમ ત્યાં ત્યાં સુધી જાઓ, જાણે છે એટલું ન લેવું. જાણનારની શક્તિ ધરાવનારો પદાર્થ કોણ છે? સ્વભાવ કોણ છે? એમ જાણો. પોતાની 125માં બોલમાં વાત લીધી છે, દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં. ત્યાં પણ પ્રશ્ન એવો કહેવો છે, જ્ઞાનની પર્યાય જણાય છે, તમને સ્વભાવ નથી જણાતો. તો કે જ્ઞાનની પર્યાય અધર ઊભી છે
કોઈના આધારે ઊભી છે
કે કોઈ દ્રવના આધારે એ પર્યાય છે? દરિયાના તરંગો જણાય છે, મોજા જણાય છે, દરિયો ન જ જણાતો. પણ એ તરંગો ક્યાં થાય છે? અધર ક્યાં આકાશમાં થાય છે? દરિયો પોતે તરંગ રૂપે પરિણમે છે. એમ જ્ઞાનની પર્યાય કોઈ દ્રવ છે એના આધારે ઊભી છે કે એમને ઊભી છે? અધર ઊભી છે કે અધર છે જ્ઞાનની પર્યાય કેમ નથી? ત્યાં એવું જવાબ આપ્યો છે, જ્ઞાન કે પર્યાય કિસ આધાર પર ખડી હૈ? કોઈ આધાર પર ખડી હૈ? કોઈ આધાર એવો મેં એમ રહી ગયો. એમ જાણનારની શક્તિ ધરાવનારો કોણ છે તે દ્રવ્યને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. આ જાણ્યું આ જાણ્યું એમ પર્યાયને ગ્રહણ કરવાનો પ્રયત્ન નહીં કરતા, એ તો જ્ઞાન વિશેષ થઈ ગયું. આ જાણ્યું ને તે જાણ્યું, આ જાણ્યું ને તે જાણ્યું, તો જ્ઞાન વિશેષ થઈ ગયું. એમ પર્યાયને ગ્રહણ કરવાનો પ્રયત્ન નહીં કરતા અખંડ જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. પણ અખંડ છે એક પર્યાય વ્યય થાય છે, બીજી પર્યાય ઉત્પન્ન થાય છે, બે વચ્ચે કટકો નથી પડતો, એનું શું કારણ? કે દ્રવ છે એ સળંગ છે, શરીરનો કાટ ગયો ને ચળકાટ થયો તરાણ ઉપર ખસી તો, પણ શરીર તો એમને રહી કે ન રહી? તો કાટ ગયો ને ચળકાટ ગયો એ એક પર્યાયનો પલટો થયો, વસ્તુ તો એમને રહી છે. આ જાણ્યું ને તે જાણ્યું, પર્યાય આવીને ગઈ આવીને ગઈ આવીને ગઈ, પણ વસ્તુ ક્યાં આવીને ગઈ છે? એમને મખણ ડૂબી છે. એમ અખંડ જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો, એને અન્વય કહે છે શાસ્ત્રની ભાષામાં. એને અન્વય કહે છે, અન્વય એટલે શું? જોડાયેલું રહેવું. પર્યાય પલટો મારતો હોવા છતાં પણ જોડાણ ચાલુ રહે છે બે પર્યાય વચ્ચેનું, એ દ્રવ્યને કારણે રહે છે. એ અન્વય છે, કન્ટિન્યુઇટી. અન્વય એટલે શું? કન્ટિન્યુઇટી. સમય સામે એવી ભાષા પણ કરી છે આચાર્ય, બીજી પર્યાય ને પ્રાપ્ત કરીને દ્રવ પૂર્વ પર્યાય નો ત્યાગ કરે છે. બીજી પર્યાય ને પ્રાપ્ત કર્યા વિના પૂર્વ પર્યાય નો ત્યાગ નથી થતો. પહેલી પર્યાય પૂરી થાય પછી બીજી પર્યાય થાય, તો ભાષા એમ લીધી, ભાષા એમ લીધી કે બીજી પર્યાય ને પ્રાપ્ત કરીને પહેલી પર્યાય ને છોડે છે. એમ કહેવાનું શું કારણ? કે કન્ટિન્યુટી રહે છે, એ જે અન્વય છે ચાલુ 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 અખંડ જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. તેના લક્ષણ થી એટલે જ્ઞાન ના લક્ષણ જ્ઞાયક ગ્રહણ થાય છે. જ્ઞાન લક્ષણ થી જ્ઞાયક ગ્રહણ થાય છે. પર્યાય ગ્રાહક રૂપે વચ્ચે આવે છે, પોતે ગ્રાહક છે, ગ્રહણ કરનારો જે ગ્રાહક છે એ તો પર્યાય છે. તમે કોઈ પર્યાય વચ્ચે આવી ન જોઈએ, પણ એ કેવી રીતે બનશે? ગ્રહણ કોણ કરે છે? સ્વભાવ ગ્રહણ કરવો, પણ ગ્રહણ કોણ કરે છે? એ તો પર્યાય, તો ગ્રાહક છે, વચ્ચે આવે ને. પછી ઊંચાઈ પ્રકાશ પ્રકાશ નથી, પર્યાયની વાત કરવી નહીં.
અનુભવ
જો કેવળ પર્યાયમાં ન હોત તો પર્યાયથી જણાત નહીં. માટે ન દ્રષ્ટિના ભેદરૂપે છે ન પર્યાય.